આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી રચાયેલી એનડીએ સરકારના અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતાના પદભાર સંભાળ્યા. ઓડિશાના મુખ્યમંત્રી પદ માટે મોહન માંઝીની પસંદગી. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીઓની પણ પસંદગી. આંધ્રપ્રદેશ વિધાનસભામાં એનડીએના નેતા તરીકે ચંદ્રાબાબુ નાયડુ સર્વાનુમતે ચૂંટાયા. આવતીકાલે મુખ્યમંત્રી પદે શપથ લેશે. આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વર્ષમાં બે વાર પ્રવેશ આપવાની યુજીસીની મંજૂરી. અને ફૂટબોલમાં આજે દોહામાં ફિફા વિશ્વકપ 2026 એએફસી ક્વોલિફાયર્સમાં ભારતીય પુરૂષોની ટીમ વર્તમાન એશિયન ચેમ્પિયન્સ કતારનો સામનો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના મંત્રીમંડળમાં સામેલ અનેક પ્રધાનોએ આજે પોતપોતાના મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. આજે પદભાર સંભાળનારા અગ્રણી મંત્રીઓમાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લઘુમંત્રી બાબતના મંત્રી કિરેન રીજીજુનો સમાવેશ થાય છે. અશ્વિની વૈષ્ણવે રેલવે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ શ્રી વૈષ્ણવનું સ્વાગત કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મોહન ચરણ માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. બે કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથસિંહ અને ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષે 52 વર્ષના માંઝીને સર્વાનુમતે ચૂંટી કાઢ્યા હતા. મોહન ચરણ માંઝીએ કેઓન્ઝાર બેઠક પરથી 4 વાર ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2000, 2004, 2019 અને 2024માં ઓડિશા વિધાનસભામાં ચૂંટાયા હતા. ભાજપે રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીઓ કનક વર્ધનસિંહ દેવ અને પ્રાવતી પરિદાની નિયુક્તિ કરવાનો પણ નિર્ણય લીધો છે. શ્રી સિંઘ દેવ ભૂતપૂર્વ મંત્રી છે અને પટનાગઢ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શ્રીમતી પરિદા નિમપાડા બેઠક પર પ્રથમવાર ચૂંટાઈ આવ્યા છે. પદનામિત મુખ્યમંત્રી માંઝી આજે સાંજે રાજ્યપાલ રઘુબર દાસને મળીને સરકાર રચવાનો દાવો કરે તેવી સંભાવના છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજેડીને હરાવ્યા બાદ ભાજપ રાજ્યમાં પ્રથમવાર સરકાર રચવા જઈ રહી છે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં એનડીએ નેતા તરીકે ટીડીપીના વડા એન ચંદ્રાબાબુ નાયડુને ચૂંટવામાં આવ્યા છે. આજે વિજયવાડા તેલુગુ દેશમ પાર્ટી, જનસેના અને ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ધારાસભ્યોએ સર્વાનુમતે નાયડુને નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. શ્રી નાયડુ આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ લેશે. જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે એનડીએના નેતા તરીકે ચંદ્રાબાબુ નાયડુના નામની દરખાસ્ત રજૂ કરી હતી, જેને એનડીએના તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે ટેકો આપ્યો હતો. દરમિયાન જનસેના પક્ષના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોતાના પક્ષના નેતા તરીકે પવન કલ્યાણને ચૂંટી કાઢ્યા હતા. કોંગ્રેસના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી તથા પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રાયબરેલીમાં આભાર સભાને સંબોધન કર્યું હતું. અમેઠી અને રાયબરેલી બેઠકો પર વિજય બદલ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકોએ હિંસા, જૂઠાણું અને અભિમાન વિરૂદ્ધ મત આપ્યો છે. ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાત કરતા હતા, પણ લોકોએ તેમને બંધારણ સમક્ષ માથું નમાવવા ફરજ પાડી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ઉત્તરપ્રદેશના તમામ 403 જિલ્લામાં આજથી ધન્યવાદ યાત્રા શરૂ કરી છે, જે 15 જૂન સુધી ચાલશે. યુજીસીએ આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટીઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વર્ષમાં બે વાર પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. હાલમાં યુજીસીના નિયમ પ્રમાણે વર્ષમાં માત્ર એક જ સત્રમાં પ્રવેશ આપી શકાય છે. હવેથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, જુલાઈ અને ઓગસ્ટમાં પ્રવેશ આપવામાં આવશે. યુજીસીના ચેરમેન પ્રોફેસર એમ જગદેશકુમારે જણાવ્યું છે કે આ નિર્ણયથી બોર્ડ પરિણામોમાં વિલંબ, આરોગ્યને લગતી સમસ્યા કે અન્ય અંગત કારણોસર પ્રવેશ ન લઈ શકતા અનેક વિદ્યાર્થીઓને લાભ થશે. તેમણે જણાવ્યું કે વર્ષમાં બે વાર પ્રવેશની મંજૂરીને કારણે વિદ્યાર્થીઓને રાહત મળશે, કારણ કે કોઈ કારણસર પ્રવેશ નહીં મળવાથી તેમને હવે આખું વર્ષ રાહ નહીં જોવી પડે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. શ્રી માતા વૈષ્ણવદેવી શ્રાઇન બોર્ડ યાત્રાળુઓની સુવિધા માટે 18 જૂનથી જમ્મુથી સાંજી છતની હેલીકોપ્ટર સેવા શરૂ કરશે. અમારા જમ્મુ પ્રતિનિધિએ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અંશુલ ગર્ગને ટાંકીને જણાવ્યું છે કે શ્રાઇન બોર્ડ બે પ્રકારના પેકેજ શરૂ કરશે. એક દિવસમાં પાછા આવવાના 35,000 રૂપિયા અને બીજા દિવસે પાછા આવવાના 50,000 રૂપિયા રાખવામાં આવ્યા છે. એક દિવસમાં પાછા આવવાના પેકેજમાં યાત્રાળુઓને પંછી હેલીપેડ પહોંચ્યા બાદ ભવન સુધીની બેટરી કાર સેવા, વિશેષ દર્શનની સ્લીપ, પ્રસાદ, ભૈરવ મંદિર ખાતે દર્શન માટે કેબલ કારની ટિકિટ, પંછી હેલીપેડ જવા બેટરી કાર સેવા તથા ત્યાંથી જમ્મુ એરપોર્ટ પરત જવા હેલીકોપ્ટર સેવાનો સમાવેશ થાય છે. જ્યારે બીજા દિવસે પાછા આવવાના પેકેજમાં ઉપરની તમામ સુવિધાઓ ઉપરાંત ભવન ખાતે રહેવાની સુવિધા અને અટકા આરતીનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે વિસ્ફોટક સામગ્રી મળી આવવાના કેસમાં લશ્કરે તોયબાના 3 સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે 3 જૂનના રોજ એન્કાઉન્ટર દરમિયાન એલઈટી કમાન્ડર રિયાઝ ડાર અને તેમના સહયોગી રઈસ ડારની હત્યા પછી વધુ તપાસ દરમિયાન પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓના સક્રિય કાર્યકરોના નેટવર્કમાંથી વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. લગભગ 6 કિલોગ્રામ વજન ધરાવતું વિસ્ફોટક ઉપકરણ એક દિવસ પછી નાશ પામ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓને આશ્રય અને માળખાકીય સુવિધા પૂરી પાડવા બદલ 3 સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ચાલુ મહિના માટે 28 રાજ્યોને 1,39,750 કરોડ રૂપિયાની રકમ જારી કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે આ રકમ રાજ્યોને વિકાસ અને મૂડીખર્ચનામાં વધારો કરવામાં મદદરૂપ નિવડશે. સૌથી વધુ 25,000 કરોડ રૂપિયા ઉત્તર પ્રદેશને ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 4,860 કરોડ 56 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2024-25ના વચગાળાના બજેટમાં રાજ્યોને હસ્તાંતરણ માટે 12 લાખ કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે આ હપ્તા સાથે કેન્દ્રોએ 10 જૂન 2024 સુધી રાજ્યોને 2,89,000 કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કરની આવકના પ્રમાણમાં ફાળવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા આહવાન કર્યું છે. તેમણે તેમના એક્સ હેન્ડલ પોસ્ટ પર યોગના મહત્વ વિશે ચર્ચા કરી છે. તેમણે લખ્યું હતું કે જેમ જેમ યોગ દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ હું વીડિયોનો એક સેટ શેર કરી રહ્યો છું જે વિવિધ આસનો અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપશે. હું આશા રાખું છું કે યોગ દિવસ તમને નિયમિત રીતે યોગાસન કરવા માટે પ્રેરિત કરશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂને ઉજવવામાં આવે છે. મણિપુરના સેનાપતિ જિલ્લામાં ચક્રવાત રેમલને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આજે કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે નદીના પટ, પુલો, આંતરગામ રોડ, પાણીની પાઇપલાઇનને અચાનક પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત ખેતીની જમીનો અને નદી કિનારાની પણ મુલાકાત લીધી હતી. આ કુદરતી આફતોથી થયેલી નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટીમે ગઈકાલે થોબલ અને બિષ્ણુપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. ફૂટબોલમાં આજે દોહામાં ફિફા વિશ્વકપ 2026 એએફસી ક્વોલિફાયરમાં ભારતીય પુરૂષોની ટીમ વર્તમાન એશિયન ચેમ્પિયન્સ કતારનો સામનો કરશે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 9:15 વાગ્યે મેચ શરૂ થશે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ માટે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિત પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીના મોજા માટેનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આકાશવાણી સાથેની વાતચીતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર આર કે જેનામણીએ જણાવ્યું કે ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ગરમીનું તીવ્ર મોજું ફરી શકશે. સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગંગટોકમાં રાજભવન ખાતે સંજીત ખરેલને રાજ્ય વિધાનસભાના વચગાળાના અધ્યક્ષપદના શપથ લેવડાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી રચાયેલી એનડીએ સરકારના અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતપોતાના પદભાર સંભાળ્યા. ઓડિશા મુખ્યમંત્રી પદ માટે મોહન માંઝીની પસંદગી, રાજ્યમાં 2 નાયબ મુખ્યમંત્રીઓની પણ પસંદગી કરાઈ. આંધ્રપ્રદેશ વિધાનસભામાં એનડીએના નેતા તરીકે ચંદ્રાબાબુ નાયડુ સર્વાનુમતે ચૂંટાયા, આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આગામી શૈક્ષણિક સત્રથી યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વર્ષમાં 2 વાર પ્રવેશ આપવાની યુજીસીની મંજૂરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.